આજે મિત્રો 40મા પ્રકરણમાં જોઈશું લશ્કરી ભરતી. હું હાથ જોડીને કહું છું કે મને આમાં ન નાખો, પણ દીકરી તું રાજરાણી છો ત્યારે એવું કરીએ જ સારા વાટ છે. સી સારા વાટ? ગાંડીએ છોકરો હશે તો ચાર ગામના જાળા પણ મળશે, ઈકર તને એકલીને સુખનો રોટલો ખાવા નહીં દે. જાણા જ નહીં ખાવા દે? શું બોલો છો? આ સાચું બોલો છો, તને કલંક લગાડીને કાઢી મેલશે. એવી ગાંડી વાતો કરો ના, મને કોઈ નહીં કાઢી મૂકે. હું ક્યાં રખાત છું? મને ભલા થઈને આ ઢોંગમાં ન ઉતારો. મારાથી ઢોંગ નહીં ચાલુ રાખી શકે. એ પ્રભુએ મને દીકરો દેવાનો સર્જ્યો હોત તો દીધો જ ન હોત. એવું કહેતી એ જુવાન રજપૂતાણી દાંચ કરેડ રોતી હતી. એ વિક્રમપુરની માનેતી વિધવા રાણી દેવુબા હતી. એની આંખો પોતાના ઓરડાની ભીંતો પર ઠાંસો ઠાંસ ભરેલી તસવીરોમાં રસ્તો કરતી હતી. પોતાની ને પોતાના મરહુમ ખાવિંદની એ તરહ તરહ ભાતની તસવીરો હતી. ઠાકોર સાહેબે ચાનો પ્યાલો પીરસતી દેવુબા, દારૂની પ્યાલી પાતી દેવુબા, ડગલાના બટનો બીડી દેતી દેવુબા, ચોપાટે રમતી દેવુબા, દારૂની પ્યાલી પાતી દેવુબા. દેવુબાના નામની ગૌશાળા ઉઘડે છે. દેવુબા સેનેટોરિયમની ઉદઘાટન ક્રિયા થાય છે. દેવેશ્વર મહાદેવના મંદિરનું ખાતમુહૂર્ત ચાલે છે. રત્નાકરને પૂજતી દેવુબા, કન્યાઓને ઇનામો વહેંચતી દેવુબા, પુરુષ રહેશે શિકારમાં અપરંપાર છબીઓ. દેખી દેખીને દેવુબાએ છાતે હોય ધડોસી, માથા પટક્યા, કપાળ ફૂટ્યું, બાલાજી મારા ઠાકોર સાહેબ ને યાદ કરતી એ જોરવા લાગી. એની માં એને બનાવટી દીકરો ધારણ કરાવવા આવી છે. 18-20 વર્ષની દેવુબાને એ પ્રપંચ જાળ જાળવી રાખતા આવડવાનું નથી, પણ એના સગા, એના પાસવાનો, એના ખવાસો, એમના કામદારો અને રાજ્યના કંઈક મુત્સદ્દીઓ મહેતાઓ દેવુબાને પોતાની સોગઠી સમજી બેઠા હતા. તેઓની મતલબ દેવુબાને હાથે આ નાટક કરાવવાની હતી. આ નાટક ભજવવાનું જોમ દેવુબામાં રહ્યું નહોતું. મને રોઈ લેવાનો તો વખત આપો, અને ચૂડેલો વીંટળી વળી હોય તેમ કા વીંટી છે તમે? ધગધગતા બોલ બોલતી એ બાળા એકાંતની વિસામો માંગતી હતી. રાજમહેલમાં એકાંત નથી હોતું. દેવુબાની મેળી દિવસ રાત ભરપૂર રહેતી. અંગ્રેજ ઓફિસરના ફરમાનથી છેક એની દેવડી સુધી પહેરગીરો બેઠ્યા. શોક કરવા આવનાર માણસોમાંથી પણ કોણ હેતુ છે અને કોણ શત્રુ છે તે કળાતું નહોતું. રાણી સાહેબના જવાહીર અને દાગીને પણ જ્યારે ગોરા હાકેમના હુકમથી ચૂંથાવા લાગ્યા, દેવુબાને ભાગી જવાનું દિલ થયું. ભાગતો ભાગતો એનું હૈયા હરણો સીમાડા ઓળંગતું હતું. ઝાંઝવાના જળ સોંસરો ધીખથી બાફમાં બફાતું જતું હતું. એની પાછળ જાણે કે ગોરો હાકેમ શિકારી કોતાઓનું અને શિકાર ગંધીલા માણસોનું જૂથ લઈને પગેરમાં લેતો આવતો હતો. બોરડીના જાળા અને થુંબડા થોરની લાંબી કતાર એક પછી એક એના હૃદયવેગને રોધતી હતી. જો પોતે ગરીબ ઘરની કોઈ બ્રાહ્મણી હોત ને તો રંડાકો પાડવામાં પણ એને એક જાતનું સુખ સાંભળ્યું. ભરીભરી દુનિયાના ખોળામાં એ બેસી શકત, સીમામાં જઈ ખડની ભારી લઈ આવત, છાણાની ઘાસડી વીણી આવત, અરે આંગણે ગાયનો ખીલો પાળત ને તુલસીનો ક્યારો રોપત, અડોશી પાડોશીના બાળકો રમાડીને મન ખીલે બાંધત. પણ આ તો રાજરંડા ભો, એના છેડા સંકોડીને હું શી રીતે બેસીશ? હું હવે કોઈની રાણી નથી, કોઈની માતા નથી, કોઈની પુત્રી કે બહેન નથી. હું તો સર્વની શકદાર છું, કેદી છું, ખટપટનું કેન્દ્ર છું, ચુગલીખોરનો રમકડો છું. મારા પ્રત્યેક હલનચલનમાં કોઈ કારસ્તાનનો વહેમ પોતાના ઓળા પાડશે. મારે ઘેર કોઈ રાજકુટુંબી જન ભાણો નહીં માંડે, કેમ કે એને ઝેરની બીક લાગશે. હું વ્રત પૂજા કરીશ તો કોઈ કામણ ટુમણ કરતી મનાઈશ. મારો આખો માથો દુખશે તો કોઈ ગુપ્ત રોગનો સંશય ફેલાશે. ક્યાં જાઓ, કોને ત્યાં જાઓ, દેવવા બહુ મુંજાય, એને પણ પિનાકી યાદ આવ્યો. બાળપણાનો એ ભાંડો મને રાજ પ્રપંચની જાળમાંથી નહીં છોડાવે, કેમ કરીને છોડાવી શકે? એની હજુ ઉંમર શી, એને ગતાબન કેટલી, ક્યાં લઈ જઈને મને સંગ્રહ? ઢળતી પાપણાના અડબીડિયા બારણાની વચ્ચે પોતાનાને પિનાકીના અનેક સોણા જોતી જોતી દેવુબાને દિવાલને ટેકે ચૂલો આવી ગયો. આઠ જ દિવસમાં તો ગોરા હૈકમે વસ્તીના હૈયા વશ કરી લીધા. રાજના અધિકારીઓને પણ ગોરો પ્રિય થઈ ગયો. મરહુમ ઠાકોર સાહેબના ધર્માદાઓ તમામ એને ચાલુ રાખ્યા, નવા વધારી દીધા. નાવાનો ઘાટ બંધાયો, ઠાકોર સાહેબના નામ પર નવું સમાધિ મંદિર બનાવ્યું. બુલંદ કારજ કર્યો, નોકરોને રજા પગારના ધોરણ કરી આપ્યા. પોલીસની અને કારકુનોની લાઈનો બંધાવવા હુકમ કર્યો. અને એ લોકપ્રેમના પાયા ઉપર ગોરાએ યુરોપના મહાયુદ્ધમાં મોકલવા માટે રંગરોટો વર્ધી કરવાની એક ઓફિસ ઉગાડી. રાજના લગભગ તમામ અધિકારીઓને એણે રિક્રુટિંગ ઓફિસરો બનાવી પગાર વધારી આપ્યા. નવા વર્ષના ચાંદ ખિતાબોની લાણીની લાલચો આપી. એક મહિનાની અંદર તો રાજના બેકાર પડેલા કાંઠિયા વર્ણના જુવાનો માથામાંથી ટોલા પકડાય તેમ હાજર થવા લાગ્યા. દેશી અમલદારો પોતાની મીઠી જબાનથી એમના કલેજાને ભેતરવા લાગ્યા. જો સાંભળ, ઓઢાખુમા, દેવરાજિયા, પિથલ, ઓથી, વિરમ, તમે સૌ સાંભળો, તમે તમારે બેફિકર રહેજો. હું આ તમને કાંઈ લડવા લઈ જવાના નથી. લડે છે તો ગોલી જ પલટણો, તમારે તો એને લીલા લહેર કરવાની છે. જુવાન વિરમે માથું ઊંચું કરીને આ ભાષણ કરનાર અમલદારની સામે સંદેહ ભરી મીટ માંડી. બીજા બધા શૂન્યમાં જોતા બેઠા હતા. હું આ તમારે બીડીયું, સોપારીયું, સિગરેટું, ખાવાના પીવાના ને વળી દારૂના પણ ટેક્સ. તે ઉપરાંત ઓફિસરે આમ તેમ જોઈને આંખ ફાંગી કરી. પછી વિરમની પીઠ થાબડતે થાબડતે ધીમેથી કહ્યું, તમને ઘર સાંભળે ઈ શું સરકાર નથી સમજતી? આ લાખમ લાખ ગોરા જુવાનો શું ઠાલા મફતના લડવા આવે છે? હું સમજ્યા? સમજ્યા મારું કેવું? સૌ સમજ્યા? સૌએ ઊંચે જોયું. અમલદારે સ્પષ્ટ કરીને કહ્યું, આરબોની ને યહૂદીઓની છોકરીઓ દીઠી છે, કોઈ દી જન્મ ધરીને. બધા રિક્રુટોએ દુકાન અહીંયા પછી ઈષ્ટદેવનું નામ લઈને જટ ચડી જાઓ આગવટમાં. અહીં સીધ અવતાર ધૂળ મેળવો છો. અહીં તું હાલ ને સાવ આમ બેળો. પેથાએ રમૂજ કરી. અરે ગાંડિયા, મને વાણિયાને જો ભરતીમાં લેતા હો તો હું શું તારા કહેવાની વાટ જોઈ બેસત? હું તો ઘરના માણસોને ખબરે ન દેવા દે પડવા દે ભૂત. લશ્કરી લોહીના બનેલા આ સોરઠી જુવાનોના મન સૂના હતા. બિન રોજગારી તેમને દિવસ રાત ખાઈ જતી હતી. વિક્રમપુરનો દરિયાકાંઠો જેઓની આજ સુધીની જીવન સૃષ્ટિનો છેડો હતો, તેમની સામે અગબટ દરિયાની અનંત છાતી પર પ્રયાણ, બગદાદ બસરાના અદીઠ પ્રદેશો અને પેલેસ્ટાઇનની ગોરી લલનાઓ તરવરી ઉઠ્યા. વશીકરણ પ્રબલ બન્યું. તેમાં અમલદારે છેલ્લો મંત્ર પૂછ્યો, આલ્યો કહીને પોતાની ગાદી ઉપર એણે રૂપિયા 200-200 ની ઢગલી કરી. આ તમારા બાળ બચ્ચાનો પ્રથમ તેજ બંદોબસ્ત લ્યો, હવે છે કઈ? રૂપિયાની ઢગલી દેખ્યા પછી આ સોરઠી સિપાહીગીર જુવાનોના મનને આંચકો મારતી જે છેલ્લી વાત હતી તે પતી ગઈ. પોતાની પછવાડે બાળ બચ્ચાની સી ભલે થાય એ એમની છેલ્લી વળગણ હતી. સાવજ જેવા પણ એ બાળ બચ્ચાની ફિકર સામે બકરા બની જતા. કેદી ઉપડવાનું સાહેબ? રણવીરે પૂછ્યું. પરમ દિવસ ઠેક. આમ કહીને તેઓ ઉઠ્યા ને આલ્યો. અધિકારીએ બીડીઓના મોટા બંડલો તેમની સામે ફગાવ્યા. ઉપાડો જોઈએ તેટલી. સોરઠી દિવાનો જુવાનોના દિલ ભરચક બન્યા. તેમને લાગ્યું કે કોઈક વાલેશ્રી અમારા ઉપર અથાહક વાલપ ઠાલવી રહ્યો છે. સામે તેઓ કહેવા લાગ્યા, હા હા હવે બસ સાહેબ ઢગ્ય થઈ ગઈ. લઈ જાઓ લઈ જાઓ ઘેર, સૌને પીવા દેજો. એમ આગ્રહ કરી કરીને અધિકારીઓએ બીડીઓ બંધાવી. ત્રીજા દિવસે બસરાની આગવટમાં પહોંચવા માટે જ્યારે જાલી બોટ ઉપડી ગઈ, ત્યારે 50-એક ઔરતો અને 25-30 બાળકોનું જૂથ સમુદ્રના હૈયા પર પડતા જતા રૂપાવરના પટ્ટા પર પોતાની આંખોને દોડાવતું મૂંગું મૂંગું ઉભું રહ્યું.